ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ. ಚಂದ್ರವಚನಾಮೃತ આંખ 399નો આપનો સ્વાધ્યાય ચાલુ છે. સત્પુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે તે પ્રકારે જો તમારાથી પ્રવર્તવાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે. કોઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તે જીવનો અનાદિ અભ્યાસ છે એમ જાણી સહનતા રાખવી એ વધારે યોગ્ય છે. ખંભાતના મુમુક્ષો ઉપરનો પત્ર છે. ખંભાતના મોક્ષુઓને પરમ કૃપાળુ દેવનું ઓળખાણ થયું છે અને એમના સમાગમની એમને ખૂબ કામના છે, પરંતુ સત્સમાગમ મળી શકતો નથી. કૃપાળુદેવે કહ્યું છે કે સત્સંગ કરો અને મુમુક્ષુ સત્સંગમાં હોય તો ઉલ્લાસ પરિણામથી આત્મસાધન અલ્પકાળમાં સિદ્ધ કરી શકે છે. સત્સંગના અભાવની અંદર તો એને બળ મળવું મુશ્કેલ છે. વ્યક્તિગત રૂપે જો પ્રયત્ન કરવા જશે તો કાળ એવો વિપરીત છે અને મનની ચંચળતા એટલી બધી અધિક છે, આરંભ પરિગ્રહનું જોર છે, પૂર્વના કર્મોનું નિબંધન ઘણું આકરું છે. આવા સમયે કેવળ સિદ્ધાંતના પૂછડા પકડીને ના હું મારી રીતે બધું કરી લઈશ, આ આત્મા જ પરમાત્મા છે, રખડી મરીશ, પરમાત્મા ક્યાંય દૂર વયા જશે. સત્સંગમાં હોય તો આ આત્મસાધન ઉલ્લાસ પરિણામથી થાય, અલ્પકાળમાં સિદ્ધિ આપે. સત્પુરુષનો સમાગમ હોય તો એના જેવું ઉત્કૃષ્ટ એકઈ નથી, એમાં તો નિર્વિવાદતા છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એ અત્યારે જ્યાં સુધી નથી મળતો ત્યાં સુધી જે પ્રાપ્ત સંગ છે સંસારનો, જે પ્રાપ્ત સંયોગો છે સંસારના, એમાં મુમુક્ષુએ અદ્વેષ પરિણામી રહેવું. કારણ કે જે પ્રાપ્ત છે એ શેને કારણે છે? પોતાના કર્મને કારણે. તો જે કર્મોદય આપણને પ્રાપ્ત થયો છે એના ઉપર દ્વેષ કરવાથી શું લાભ થશે? સ્થિતિ ઈચ્છતા નથી, અનુકૂળ નથી આપણને. આજે આપણને કંઈક જિજ્ઞાસા જાગી છે આત્મકલ્યાણ કરવાની, અને જે આપણે પરિવેષ્ટિત છીએ જે સંયોગોથી જે સંબંધોથી, એ આપણને અનુકૂળ નથી માન્ય. પણ આ કેને કારણે આવેલા છે? આના નિમિત્તના કારણમાં મૂળ કોણ છે? પૂર્વ નિબંધન છે. તો પછી એના પ્રત્યે દ્વેષ પરિણામ રાખવાથી શું પ્રાપ્ત થશે? તો જીવને કશું પ્રાપ્ત નહીં થાય, કર્મબંધ થશે, ખેદ પ્રાપ્ત થશે, ખિન્નતા પ્રાપ્ત થશે, શોકના પરિણામ પ્રાપ્ત થશે. વિભાવમાં જીવ જશે, કષાયમાં જશે, સંભાવ તૂટી જશે, શાંતિ જોખમાશે, સ્વસ્થતા નહીં રહે, સંતુલન તૂટી જશે. માટે જ્ઞાની કહે છે કે અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે ત્યારે ગમે તેમ કરીને તેના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, એ જ શિક્ષા છે. અમે પણ અત્યારે જે સંયોગોમાં છીએ તે અનુકૂળ નથી, પણ અદ્વેષ ભાવે રહીએ છીએ. અમારી વૃત્તિ તો આ છે. વૃત્તિ કેવી છે? અદ્વેષ. કેના પ્રત્યે અદ્વેષ? પ્રાપ્ત સંયોગો પ્રત્યે. પણ સાહેબ જરાય અનુકૂળ નથી. કઈ વાંધો નહીં, જરાય અનુકૂળ નથી. જે સંયોગો પ્રાપ્ત છે તે જરાય અનુકૂળ નથી, છતાં પણ દ્વેષ કરવાની જ્ઞાનીઓની આજ્ઞા નથી. કોને ખબર ક્યાં ભવના બાંધા હશે કે આ પનારા પડ્યા, કઈ વાંધો નહીં. જે ભવના બાંધા હોય, પણ કોણે બાંધા? બાંધા કોણે એ નક્કી કર ને. ભગવાનના બાંધેલા તું ભોગવશ નહીં ને? પનારા પડ્યા છે એ ભગવાનના બાંધેલા તું ભોગવશ નહીં, તો કોના બાંધેલા ભોગવાય છે? પોતાના. અજ્ઞાન સમયે બાંધ્યા છે, પ્રમાદથી બાંધ્યા છે, મોહથી બાંધ્યા છે, જે છે તે હવે ઉદયમાં આવી ગયા છે. ઉદયમાં આવ્યા પછી હવે ફેરફાર શક્ય નથી. હવે કોઈ કરણ લાગુ ન પડે. કર્મશાસ્ત્ર એવું સરસ મજાનું છે કે કર્મ સત્તામાં છે ને, ઉદયમાં આવ્યા પહેલા 8 કરણ એને લાગુ પાડી શકે અને કર્મની સ્થિતિમાં બધો ફેરફાર કરે. એની પ્રકૃતિ બદલાવે, એનો કાળ બદલાવે, એનો અનુભાગ બદલાવે, બધું થઈ શકે. 8 કરણ છે. સંક્રમણ છે, અપવર્તન છે, ઉદવર્તન છે, ઉદીરણા છે, ઘણું છે. એક કે છે ઉદયમાં આવ્યા પહેલા હજુ બાજી હાથમાં છે. જો તારું કર્મ નિકાચિત પણાને પામ્યું ન હોય તો, એક નિકાચિત પણાને પામેલા કર્મમાં એકેય કરણ લાગુ પડી શકતું નથી. અને કર્મનું નિકાચિતપણું એ તો પોતાના તીવ્ર ભાવ, માઠા ભાવથી બંધાય છે. એમાં કઈ બીજો કોઈ પ્રયોગ નથી કરવો પડતો, કઈ હથોડી લઈને ફિટિંગ નથી કરવું પડતું, કે ડિસમિસ લઈને ટાઈટ નથી કરવું પડતું, કે આ કર્મ આવું કેમ ચીકણું થયું. એ તો પોતાના જે કર્મ બાંધ્યું છે એના પ્રત્યે હજુ સુધી એ જ ભાવ છે કે મેં જે કંઈ કર્યું છે એ બરોબર જ કર્યું, હજી તો ઓછું કર્યું છે, નહીં તો દેખાડી દેત. આ નિકાચિતપણું કરે છે. એક તો કર્મ બાંધ્યું, અને બાંધ્યા પછી જ્યાં સુધી એ ભૂતકાળ એનો એની સ્મૃતિમાં છે ત્યાં સુધી એને શું કરે છે? દ્રઢ કરે છે. એક એક આંટો ચડાવતો જ જાય છે, એક એક હથોડીનો ઘા ઠોકતો જ જાય છે. હજી તો ફલાણા ભાઈ આડે આવી ગયા, મને એક એની આંખની શરમ આવી, નહીતર ભવો ભવ નહીં છૂટ. રેવા દે આડા પણ. કર્મનું નિધતપણું કરી નાખ્યું, નિકાચિતપણું કરી નાખ્યું. એ પણ આખા પ્રયોગ છે કર્મની અંદર, કે સ્પર્શથી બાંધ્યું, બદ્ધથી બાંધ્યું, નિધતથી બાંધ્યું કે નિકાચિત બાંધ્યું. ત્રણ પ્રકારે બાંધ્યું હોય તો છૂટી જશે, પણ નિકાચિતમાં કરણ કામ નહીં કરે. પેલામાં કરણ કામ કરશે. આખો કર્મગ્રંથ, કર્મશાસ્ત્ર, જૈન દર્શન સિવાય આ વસ્તુ કેમ મળવાની સંભાવના જ નથી. કેમ કે કોઈએ આ ક્ષેત્રમાં ખેડાણ કર્યું જ નથી. જગત પાસે મુક્તિની વાતો છે, કોઈ પાસે બંધનું શાસ્ત્ર જ નથી. કે બંધાય છે શું કામ, કેવી રીતે બંધાય છે, બંધ સા પ્રકારે પડે છે, કેવી પ્રકારે પડે છે, કેટલો પડે છે, કેવો પડે છે, આ શાસ્ત્ર જો કોઈ પાસે હોય તો આ શાસ્ત્ર આધ્યાત્મિક દર્શનમાં, જૈન દર્શનમાં જબરજસ્ત શાસ્ત્ર છે, પરિપૂર્ણ શાસ્ત્ર. આખા જગતનો નિયમ આપ્યો છે, વિશ્વનો, જડ અને ચેતનનો. એના વિભાવ પરિણામથી શું સ્થિતિ થાય એમાં અંશ માત્ર પણ ફેરફાર થાય, એટલું પરફેક્ટ છે. આજનું કોમ્પ્યુટર પણ પાછું પડે એટલું ગણિતાનું યોગની અંદર આ બધા ગણિતો આપ્યા છે. હવે જીવને આ કાળની અંદર બુદ્ધિ ગણી છે, પણ આ વિષયમાં તો પ્રવેશ કરે એમ નથી, ચંચુપાત કરે એમ નથી. આ તત્વનો વિષય છે, આ સામાન્ય વાર્તા નથી, કવિ ચાતુરી નથી કે જેથી કરીને ગમે તે પ્રકારનું ગડમથલ ચાલે. અહીંયા નહીં ચાલે, અહીંયા પરિણામ બહુ ચોક્કસ જોશે. અને આ સંપૂર્ણ શાસ્ત્ર છે, બંધ અને મોક્ષનું સંપૂર્ણ શાસ્ત્ર એ વિતરાગ દર્શનમાં છે. તો એ પોતાના બાંધેલા કર્મ પોતાને એને હવે ખેરવી શકાય નહીં, ઉદમ્ય આવ્યા છે અને ઉદયાવલીમાં આવ્યા પછી હવે સમજી લે કે આને હવે નિરસન કરવાનો કોઈ ઉપાય નથી સિવાય કે એને ભોગવી લેવું. ભોગવી લેવાની પદ્ધતિ પાછી જ્ઞાનીઓએ આપી કે ઉદયમાં આવેલી, હવે શું કરવું સાહેબ, કોઈ કારી રહી નહીં, કોઈ ઉપાય રહ્યો નહીં. તો કે ભોગવવું બળવાનપણે, બળવાનપણે, અવિષમ ભાવે, અદીન ભાવે, જરાય દીનતા કરિશ્મા, કારણ કે મારું જ છે માટે મારે ભોગવવું છે. દીનપણું નહીં, રોવું નહીં, શોક ન કરવો, ખેદ ન કરવો, ગમગીન ન થવું, ભલે આવ્યા છે, બળવાનપણે વેદી લેવા અને અવિષમ ભાવે વેદી લેવા, ક્યાંય કશાય ભાવ ઉત્પન્ન થવા દેવો નહીં. અવિષમ ભાવે, અવિષમ પરિણામે, અવિષમ પરિણામે જો ઉદય આવેલા કર્મ ભોગવાય તો તે ભોગવતી વખતે નવીન કર્મનો બંધ થતો નથી. આ સાયન્સ ઘણા કહે ને કે અમારે તો સાયન્ટિફિક ધર્મ જોઈએ, હું સાયન્સમાં માનું છું, મને આ ધર્મની બંધ શ્રદ્ધામાં વિશ્વાસ નથી ને આમ ને તેમ ને, આપણે ત્યાં તો બધું આવું બધું બહુ છે. આ સાયન્સ હવે તારી મતી હાલે છે આમાં? જો તારી મતી ચાલે તો ચલાવ, આ સાયન્સ પરફેક્ટ છે, અવિરોધ છે અને અચૂક છે. જ્ઞાનીઓએ કહ્યું છે અદ્વેષ પરિણામ. હવે એવા પ્રકારે જ્યારે વિચારે છે ત્યારે આ મુમુક્ષુ કઈ પરિસ્થિતિમાં મુકાયા છે ખંભાતના, કે પરમ કૃપાળુ દેવનું માર્ગદર્શન મેળવીને ધર્મનો જે ચીલાચાલુ સ્વરૂપ છે એની બદલે સાચું આત્મસાધન, કે જીવ કર્મથી કેમ છૂટે એ કરે છે. કોઈ પણ પરમાર્થ માર્ગની ક્રિયા, આરાધના, અનુષ્ઠાન, એનું એક જ સૂત્ર છે, જીવનો બંધ કેમ હળવો થાય, જીવ કેમ બંધથી છૂટે, આ સિવાય બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં અને હોઈ શકે જ નહીં. કોઈ પણ ક્રિયા, કોઈ પણ તપ, કોઈ પણ વ્રત, કોઈ પણ જપ, કોઈ પણ અનુષ્ઠાન, એ બધું જ કરવાનો હેતુ શું? જીવ કર્મબંધથી છૂટે, જીવને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય, જીવ પોતાના સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરે. આ પરિણામ સિવાય એનો કોઈ હેતુ નથી. અને એ પરિણામ ન આવતું હોય તો એ ક્રિયાનો કોઈ હેતુ નથી. હવે આ રીતે જ્યારે ધર્મની આરાધના કરવામાં મુમુક્ષુ કરતા હોય છે ત્યારે આ તો ફસાઈ ગયા છે. વાતાવરણ એટલું બધું ખંભાતની અંદર જોરદાર છે, કોણે તને આ કીધું છે ને, ક્યાં હાલી નીકળ્યા છો ને, કોની પક્ષે તમે પૂછડા પૈકડા છે ને વગેરે કડક કને કાલે. આજે પણ આપણને એમ કે આ શ્રીમદવાળા આમ ને તેમને બધું હાલ્યા કરે, તો એ જમાનાની અંદર ખંભાતના મુમુક્ષુઓની દશા શું હશે? જબરજસ્ત વર્ચસ્વ સંપ્રદાયનું અને એના આચાર્યોનું, ઉભો ન મૂકે કોઈ દેખાણો હોય તો, અને બધાને આંગળી ચીંધીને કહી દે કે જો આ હેલો જા નાસ્તિક, આને ધર્મની શ્રદ્ધા નથી, આને સાધુ સાધ્વીની શ્રદ્ધા નથી, આને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, આને મૂળ માર્ગમાં કઈ સમજતો નથી, કઈ ખાલે આની અંદર. કેમ કે જો એ રૂઢિવાદમાં ન જાય, લોકસંજ્ઞામાં ન જાય, જો ચીલાચાલુમાં ન જાય, તો એને ચારે બાજુથી પ્રહાર સહન કરવા પડે. અને પછી એ કરે શું? તારો ગુરુ ખોટો, તું ખોટો એમ નહીં. અને ત્યારે આ મુમુક્ષુથી સહન તો થાય નહીં. કૃપાળુ દેવે એવી સરસ સ્થિતિનું વર્ણન અહીં આપ્યું છે કે એ જ્યારે લોકો ટીકા કરે તમારી, ત્યારે ટીકા તો કૃપાળુ દેવની કરે ને કે આ મુંબઈમાં કોઈક બેઠો છે વેપારી, એને તો લાખો રૂપિયા કમાવા છે ને, તમને ખોટા ધંધે ચડાવી દીધા છે, એને કેવા, એને ક્યાં જવું છે, છોડવું છે, એને ઘર બહાર છોડવા છે? સત્પુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે તે પ્રકારે જો તમારાથી પ્રવર્તવાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. તમે એવું પ્રવર્તન નહીં કરશો કે જેથી કરીને એ સત્પુરુષનો દોષ ઉચ્ચારે. એમાં વ્યક્તિગત માન અભિમાનની વાત છે. એની પ્રશંસા કરે ખંભાતમાં તોય અહીંયા મુંબઈ બેઠા છું, અને ન કરે તોય શું? એને તો પ્રશંસા કરે તોય કર્મથી છૂટવું છે, અને ન કરે તોય કર્મથી છૂટવું છે. એનો આખો તો જે પ્રયોગ છે એ તો આત્મસાધન સાધ્ય કરી રહ્યા છે. વ્યવહારના ઉદય આવેલા કર્મોને અવિષમ પરિણામે વેધી રહ્યા છે કે જેથી કરીને તે કર્મો નિવૃત્ત થાય. માટે હવે કોઈની પ્રશંસા કે નિંદા એનાથી તો આ સત્પુરુષો પર છે. તો સત્પુરુષનો દોષ તેઓ ન ઉચ્ચારી શકે તો વાંધો શું છે? સત્પુરુષનો દોષ ઉચ્ચારે તો સત્પુરુષને ક્યાં અહીંયા ચોટી જાય છે? તો ક્યાં વાંધો છે? ઉચ્ચારનાર માઠા ગતિના પરિણામો બાંધે છે. દયા ક્યાં છે? ઉચ્ચારનાર ઉપર છે. સત્પુરુષને તો સ્તુતિ કે નિંદા એના સાથે કોઈ સંબંધ નથી. કોઈ ગાળ ઉચ્ચારે કે કોઈ પ્રશંસાના ફૂલો વેચે. પન્નગે ધરણેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃતિ નિર્વિશેષ મનસ્કાય મહાવીરાય નમો નમઃ. અરે અવો ચંડ કૌશિક જેવો ભયંકર સર્પ, તાલપુટ 20 જેનું છે, પગે ડંખ દેતો હોય કે ધરણેન્દ્ર જેવો એના ચરણની સેવા કરતા હોય, તો પણ નિર્વિશેષ મનસ્કાય જેના મનના પરિણામમાં કોઈ ફેરફાર નથી, આવી સમભાવ જેનો છે મહાવીરાય નમો નમઃ. અમે તો એ અમારા ભગવાનને નમસ્કાર કરીએ છીએ, અવિષમ પરિણામમાં સ્થિત છે, એને કશું નથી. તો સાહેબ પણ ક્યાં વાંધો આવ્યો તમને? તમને જો દોષ નડતા નથી તો ભલે નહીં બોલે. આગળ આવી ગયું છે, ફરી યાદ કરી દઈએ કે આપણા નિમિત્તે પણ કોઈ સત્પુરુષનો દોષ ઉચ્ચારે નહીં એવી જ્ઞાનીઓની શિક્ષા છે. એ પોતાના હિત માટે એને નથી કીધી, કેના માટે કીધી છે એ ફરી ફરી સમજવાનું છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને તેવા પ્રસંગમાં ઉજમાળ થવું, આનંદિત થવું, મજા આવી જાય આવી ટીકા ચાલતી હોય તો. જ્ઞાનીઓની ટીકા ચાલે એમાં હોંશથી જોડાય. જ્ઞાની કે છે જીવને અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે. એટલે એ લોકો અમારી ટીકા કરે એની સાથે અમને સંબંધ નથી, નિંદા કરે કે સ્તુતિ કરે એની સાથે સંબંધ નથી. પણ સત્પુરુષની ટીકા અને નિંદા કરનાર અનંત સંસારનો અનુબંધ કરે છે એમ તીર્થંકર કહે છે. માટે એ લોકોને કોઈ નિમિત્ત, તમારા નિમિત્તે પણ એ સત્પુરુષની ટીકા કરે એવું તમે કરશો નહીં. અને વિકટતા વેઠીને પણ તમે તેમ પ્રવર્તન કરશો નહીં. વિકટતા વેઠીને પણ ભક્તનો ભક્તિમાં આવતો એક દોષ છે, એ પોતાના ભગવાન પ્રત્યે એટલો બધો ભાવિક છે, ભદ્રિક છે, કે ક્યારેક વિવેકભાન ગુમાવી બેસે છે. કે જો એનું કોઈ ભગવાનનું કંઈ કંઈ બોલવા જાય તો બમણો કરીને ઓલા વધારે ટીકા કરે એવું વર્તન કરી બેસે, ત્યારે એ અનુયાયીનું અને ભક્તનું કર્તવ્ય શું છે? શાંત રહેવું. કારણ કે આપણા બોલવાથી, આપણે વધારે ચડાવવાથી ઓલો શું થશે? બે ગાળ વધારે બોલશે, બે નિંદા વધારે કરશે, બે આકરા શબ્દો વધારે બોલશે. અને વધારે બોલશે તો એ સત્પુરુષની નિંદા એને અનંત સંસારનો અનુમાન થશે. એ કેના નિમિત્તે થયું? આપણે મૂંગા મૈરા હોત તો ને આપણા ભગવાનને ઊંચા કરવાની શું જરૂર છે? ભલે કાંઈ વાંધો, તને જેદી અનુકૂળ આવે તેથી દર્શન કરવા આવજે. અને જેથી સમજાય તેથી વાંચજે, એમાં આજ્ઞા જ કરી લેવું એવું જરૂર નથી. હજી સંસાર અનંત પડ્યો છે, ભમને થોડીક વાર ઉતાવળ ક્યાં હતી મોક્ષ જવાની કે કોઈને મોકલવાની. પણ ભક્તને મોક્ષે જવાની ઉતાવળ ભૂલાઈ જાય છે, પણ મોકલવાની ઉતાવળ બહુ છે. એને કારણે કેટલીક વાર ભક્તો સામે ચડીને એવા પ્રસંગો ઊભા કરે કે જેથી કરીને આવો નિંદા કરનાર વર્ગને બળ પૂરું પાડે. જો આ નેગેટિવ ફોર્સ, કોઈનું કલ્યાણ તો થતું થાય પણ ઓલાનું વધારે ને વધારે અકલ્યાણ થાય એવી પ્રકારમાં એ નિમિત્ત પોતે બને. ખ્યાલ આવે છે? સત્પુરુષના અનુયાયી તરીકે આ જ્ઞાની પુરુષ કહે છે કે તેનો દોષ તેવો જે પ્રકારે ઉચ્ચારી ન શકે એ પ્રકારે પ્રવર્તવાનું, બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. તમે વિકટતા, મારાથી સહન ન થયું, હું સાંભળી ન શક્યો, મને આમ થયું, એ બધી વિકટતા તું વેઠી લે અને મૌન રહે. કોઈ તારે તારા ગુરુનો ડિફેન્સ કરવાની જરૂર નથી. ગુરુ બહુ સામર્થ્યવાન છે, તારા જેવાના ડિફેન્સથી કઈ ગુરુનું ચારિત્ર આધારિત છે? તું એનો બચાવ કરશે તો જ એનો બચાવ થશે. આ પણ ઘણી વાર ભક્તિનો અતિરેક, ઉદ્રેક, એકાની વાતને હોડાની ચડાવતો હોય, પોતાના ગુરુની ને આશ્રમની ને સ્થાનની ને ફરાણાની ને ઢીકણાની ને અમથો અમથો વિદ્વેષના બીજ વાવે, વાતાવરણ કલુષિત કરે અને લોકો નિંદાના માર્ગે વળે. આ માત્ર પોતાનો અહમ પોષો છે, ત્યાં ગુરુનું કોઈ મહત્વ નથી અને ગુરુ પ્રત્યેની ભક્તિ હોતી નથી. આવામાં તો પોતાના અહમ સિવાય કંઈ હોતું નથી. તો પોતાના અહમને પોષવા માટે સામા જીવ અનંત સંસારનો અનુબંધ કરે એવું કરવાની પણ જ્ઞાનીની ના છે. આ જ્ઞાનીની કરુણા સમજાય છે કે પ્રત્યક્ષ જીવ એને શરણે આવ્યો હોય એના પ્રત્યે તો કરુણા છે જ, પણ જે જીવ એની નિંદામાં છે, એની વિરોધમાં છે, એના પ્રત્યે પણ કરુણા છે. તો મહાવીરની કરુણા ગૌતમ પ્રત્યે કેટલી ને ગોસાળા પ્રત્યે કેટલી! સમજાય કે ભગવાનની કરુણા ગૌતમ પ્રત્યે કેટલી અને ગોસાળા પ્રત્યે કેટલી! તો ઓછી વત્તી કરવી? તો આપણે એ પુરુષનું સ્વરૂપ સમજી શક્યા નથી. અહીંયા કહે છે કે વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે. અમે ક્યાંય તમને કહ્યું, તમે તમારું આત્મસાધન કરો, પણ કોઈનાથી પ્રતિકૂળ થવાનું અમે તમને કહ્યું નથી. ક્યાં પણ એ પ્રકારનું ખંડનમાં, નકારાત્મક પ્રવૃત્તિમાં તમે પડશો નહીં, નિષેધાત્મક પ્રવૃત્તિમાં પડશો નહીં. જે જેને જ્યાં હશે તે કર્યા કરશે. જો એક સિદ્ધાંત બરોબર મગજમાં બેસાડી દેવો કે જેનું કલ્યાણ જેનાથી સર્જિત હોય ને એનાથી જ થાય, જેનું કલ્યાણ જેનાથી સર્જિત હોય એનાથી જ થાય. કોઈ મહાન છે એટલે એનાથી કલ્યાણ ન થાય. આપણા મનની અંદર એવો જો અભિગમ હોય કે અમારા ગુરુ ગૌ બહુ મોટા છે અને બધા સમજતા નથી, મૂકી દે, ઋણાનું બંધ સિવાય કોઈનું નહીં થાય. ઋણાનું બંધ હોય તો જ થાય. પારમાર્થિક ઋણાનું બંધ હોય તો જીવને એની વાત સાંભળવી ગમે, અને ન હોય તો વાત સાચી હોય. વાતમાં કઈ ફેરફાર નથી, કેનાર વ્યક્તિ પણ સક્ષમ છે, પ્રાપ્ત પુરુષ છે, પણ આને એની સાથેનો કોઈ અનુબંધ નથી, આનું કલ્યાણ નહીં થાય. ઋણાનુબંધ જોઈએ તો પ્રાપ્ત થાય. અને જે કરનાર છે એની પુણ્યાય ઓછી હશે તોય કોઈનું કલ્યાણ નહીં થાય. સ્વનું કલ્યાણ કરવામાં પુરુષાર્થ જોઈએ, પરનું કલ્યાણ કરવામાં પુણ્યાય જોઈએ. સમજી લઈએ, સ્વનું કલ્યાણ કરવામાં પુરુષાર્થ જોઈએ. કોઈ મળે કે ન મળે, કદાચ ગુરુનો સમાગમ હોય કે ન હોય, પણ પુરુષાર્થ જો મળી ગયો અને માર્ગ મળી ગયો તો વાંધો નથી. પણ પરનું કલ્યાણ કરવામાં પુણ્યાય જોઈએ. તારું એવું પુણ્ય હોય તો જ તારા થકી તારી વાત બીજા માને, નહીં તો ન માને. પુણ્ય જોઈએ. જગતની અંદર જે આજે ચાલે છે એ પુણ્ય અને ઋણાનું બંધના ગણિત ચાલે છે. એટલે અહીંયા લાખ માણા ભેગા થાય છે અને અહીંયા કોઈ આવતું નથી, એટલે નથી આવતું એ અજ્ઞાન અને ગમાર છે એમે ન સમજવું, અને જે લાખ ભેગા થાય છે એ બહુ સર્વજ્ઞ છે એમ પણ માનવું નહીં. હજી આપણને આ માન્યતા છે, બહારની રિદ્ધિ સિદ્ધિ વૈભવ ભપકો દંભ આડંબર બસ અહીંયા આટલું આમ હતું, અહીંયા અને જ્યાં જ્યાં મહિમા ગાઈ એટલે આજ ગયો, બહુ સરસ હતું, આટલા ભેગા થતા માણા ખીચો ખીચ હતું, આનું આમ હતું, આવું આ હતું, ભોજન આમ હતું, પૈસો આટલો વાપર્યો, બોલી આટલી થઈ, જે થઈ આ પુણ્યનો પ્રતાપ છે. પુણ્ય ઓસરી જાય તો કોઈ ભાવ ન પૂછે, અને ઋણાનું બંધ ન હોય તો વાત ગમે તેટલી સમજાવે તો પુરુષની વાત બેસે. આપણે સત્પુરુષ સાથે ઋણાનું બંધ પણ બાંધ્યા નથી, આવા પારમાર્થિક વ્યવહારિક ઋણાનુબંધ ઘણા લોકો સાથે બાંધ્યા. મારે આની હારે ઓળખાણ, મારે આની હારે ઓળખાણ, તમે કયો એટલું મુંબઈમાં કયો દિલ્હીમાં કયો, અરે આપણા સિક્કા પડે, તારા સિક્કા બધે પડે, પણ પરમાર્થમાં ઝીરો. સત્યની સાથેના ઋણાનુબંધ, સત્પુરુષ સાથેના ઋણાનુબંધ, જ્ઞાની પુરુષ સાથેના ઋણાનુબંધ, એની ભક્તિ કરી હોય, એમના પ્રત્યે ભાવ જાગ્યા હોય, અમન્ય આવી હોય, વયાવચ કર્યા હોય, તો જ્ઞાની પુરુષ સાથેના ઋણાનુબંધ થાય. તો જીવ ગમે તે ગતિમાં ભટકતો હોય તો ત્યાં એને જ્ઞાનીનો ક્યાંક ને ક્યાંક યોગ મળી રહે, ઋણાનુબંધથી સંબંધ થાય છે. આજે મારે આ અધિકારી સાથે ઓળખાણ થઈને, પ્રધાનો સાથે ઓળખાણ થઈને, આની સાથે આ ઋણાનુબંધ છે, પણ વ્યવહારિક છે. અને વ્યવહારિક ઋણાનુબંધ એ તને સંસાર તરવાનું કારણ નહીં બને, પણ પારમાર્થિક ઋણાનુબંધ જો થયા તો જીવનું ભાગ્ય ઉઘડી જાય. માટે એ પણ બીજી વાત લખી લેવાની, માટે ક્યારેય કોઈના પ્રત્યે ખોટો અભાવ પણ ન લાવવો અને વિશેષ પ્રકારના પ્રભાવમાં પણ ન આવવું. જે છે એ છે, એનું પુણ્ય તપતું હશે તો કોઈના સત્સંગની અંદર પાંચ પાંચ લાખ માણા ભેગા થાય છે, અને કોઈ એકલો ગુફાની અંદર પોતાના નિજાનંદની મસ્તીમાં લીન છે. એથી કરીને આત્મીય દશા ઓલાની સારી ને આની ખરાબ, આ વધુ જાણે છે ને ઓલો ઓછું જાણે છે, આવા લેખાજોખા કોઈ દિવસ કરવાની. એટલે સત્પુરુષનું જાણે અજાણે આપણાથી અવજ્ઞા ન થાય, અવમાનના ન થાય, અવર્ણવાદ ન થાય, કેમ કે એ અનંત સંસાર વધવાનું કારણ છે. જે કંઈ ચાલી રહ્યું છે જીવના પોતાના પુણ્યના યોગે ચાલી રહ્યું છે, અનુમોદના કરો, સરસ પુણ્યાય છે, સરસ બહુ સારું. અને આપણો ઋણાનુબંધ હશે તો કોઈ નહીં ઓળખતું, એની પાસેથી પણ આપણને બોધ પ્રાપ્ત થશે, આપણા કલ્યાણનું એ નિમિત્ત બનશે, નહીં તો ગમે તેવો હોય તો નિમિત્ત ન બને. ઓલો હાલિક ખેતર ગૌતમ સ્વામી પાસેથી જ્ઞાન મેળવું, સમ્યકત્વ મેળવું, અને ભગવાનને જોઈને ભાગી ગયો, ઓગો જ દઈ દીધો ગૌતમ સ્વામીને, અંબાડો તમારું આ બધું, આવા ગુરુ મારે કઈ કામ નથી. ઋણાને બંધ નતા. ગૌતમ પૂછે છે પ્રભુને કે પ્રભુ આમ કેમ, તો કે એની સાથેના અમારા ઋણાનું બંધ નથી. એટલે પ્રતિબોધ કરવા ભગવાને ગૌતમને જ મોકલા કે ગૌતમ જાઓ, બાજુના ખેતરમાં હાલિક છે, બહુ પાત્ર જીવ છે, અને તમે એને પ્રતિબોધ કરવા જાઓ. ગૌતમ ત્યાં ગયા અને પ્રતિબોધ થયો, નો પેલો સમ્યકત્વ પામ્યો અને એણે સંયમ ગ્રહણ કર્યો, પણ ભગવાનને જોયા દવાગી ગયો. બરોબર છે ને, સ્થિતિ આ છે. પરમાર્થ માર્ગની અંદર કોઈ પણ પ્રકારે સત્પુરુષનો દોષ ઉચ્ચારી શકે એવું આપણા નિમિત્તે કોઈનો વ્યવહાર થાય એ જ્ઞાનીને માન્ય નથી. જ્ઞાની કહે છે વિકટતા વેઠીને પણ તમે એવું પ્રવર્તન કરજો કે જેથી કરીને કોઈ સત્પુરુષનો દોષ તમારા નિમિત્તે ઉચ્ચારી ન શકે. તમે એવું વર્તન કરતા નહીં, તમે એવો ભાવનો ઉદ્રેક કરતા નહીં કે જેથી કરીને એ વધારે નિંદામાં ચડે નહીં. વાત પૂરી થઈ ગઈ? એને નહીં હોય ઋણાનુબંધ તો નહીં સમજે. વાત પૂરી થઈ ગઈ? કોઈ વાત નથી પકડી શકતો તો નથી પકડી શકતો. જીવની યોગ્યતા નથી, પાત્રતા, એવા જીવોની કરુણા કરવી, એના પ્રત્યે દ્વેષ કોઈ દિવસ લાવવો નહીં. અને આ જ માધ્યસ્થ ભાવના જે ભગવાને કીધી છે, ચાર ભાવના ધર્મમાં પ્રવેશ કરવા માટે, મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ કીધી ચોથી. કરુણાથી પણ જબરજસ્ત ભાવના માધ્યસ્થની, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. એક તો એ ભૂલો પડ્યો છે, રખડે છે, રઝળે છે, આથળે છે, અફડાય છે, હેરાન થાય છે, અને હું એને માર્ગ ચિંધવા ઉભો રહું છું કે ભાઈ ઉભો રે, તારે જ્યાં જવું છે માર્ગ આ પ્રકારનો છે, ભૂલ ભૂલામણીમાંથી એને મદદ કરું છું. કરે ઉપેક્ષા એ માર્ગને કે મારે તારું કઈ કામ નથી, વેવાય જા, હું મારી મેળે માર્ગ ગોતી લઈશ, મને બધી ખબર છે, હું જાણું છું, તારે મને મદદ કરવાની કઈ જરૂર નથી. આવી ઉપેક્ષા કરે તો પણ સમતા ચિત્ત ધરું, અને આપણું તો કોઈ જરાય માને નહીં તો સાતમા આસમાને આપણો પારો જાય. મારું માનતો નથી, ધરાહારમાં તું સાચું કહું છે ને હિત હરું કહું, પણ તું મૂંગો મરને એનું હિત કરશે, હવે જે થવાનું હશે, તું તો અહિત થતો બંધ થા. પરમાર્થ માર્ગના સૂત્રો, એના ગણિત, એનો વ્યવહાર, આ બધું લોકોત્તર છે. લોકના એકેય તાજવા તોલા અહીંયા લાગુ પડશે નહીં. આટલા અહીંયા લગાવવા નહીં. અહીંયા એનું ગણિત ભાવનું ગણિત છે. ભાવના ગણિતની અંદર જોઉં કે ભાઈ આનો ભાવ તારી સાથેનો એને અનુબંધ નથી, તો તારી વાત સાવ સાચી હશે તો એ સાંભળવાનો નથી. વાત પૂરી થઈ ગઈ પછી હું સાચો છું એ વાતને હવે સમાવી દે તું, કારણ કે એની દ્રષ્ટિએ તું ખોટો છું. તો એ સમતા ચિત્ત ધરું, આવી સમતા ધારણ કરવી. કોઈનું હિત કરીએ, પરમાર્થ કરીએ, પરોપકાર કરીએ અને એ ન માને, કૃતજ્ઞ થાય. જ્ઞાની કે છે તોય સમતા ધારણ કરવી, ભગવાન કે છે તોય સમતા ધારણ કરવી. હવે આ મહાવીરના માર્ગને આપણે ક્યાં પહોંચવું? હજી તો આ પ્રાથમિક વાત કીધી એને, ચાર ભાવનાની, બાર ભાવના પછી આવ્યો. ચાર ધર્મ પ્રવેશની મંગલ ભાવના ન આવે તો બહાર વૈરાગ્યની ભાવનાનો જન્મ થવો તો દુષ્કર છે, અને વૈરાગ્યની ભાવનાનો જન્મ ન થાય ત્યાં સુધી આ મુક્તિ માર્ગના પથ ઉપર આગળ વધી શકે કોઈ વાતનો માલ નથી. એ કે છે હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી, અને જ્ઞાનીની ક્યારેય ન હોય, કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે. કોઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તે જીવનો અનાદિ અભ્યાસ છે એમ જાણી સહનતા રાખવી એ વધારે યોગ્ય છે. પણ સાહેબ એટલા બધા પ્રતિકૂળ અમને વર્તે છે, અમને કંઈ કરવા જ ન દેતા, ને આખો દિવસ અમારા ઉપર ટીકા ટિપ્પણી કર્યા કરે છે, આમ છે તેમ છે. એ કે છે ગમે તેટલું હોય, તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો એ જીવનો અનાદિનો અભ્યાસ છે એમ ગણવું. અરે રે, કરુણા લાવો કે આ જીવનો અનાદિનો અભ્યાસ છે. સતની નિંદા, સતમાર્ગની નિંદા, દેવગુરુની નિંદા, આ અનંતાનુબંધી કર્મનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે. અનંતાનુબંધી કર્મ કેમ બંધાય? તો કે સદદેવ, સદગુરુ અને સદધર્મ એની નિંદા, એની અવજ્ઞા, એનો અવર્ણવાદ, બસ આ સતત ચાલ્યા જ કરતો હોય, ક્યારે એ સતની સન્મુખ ન થાય, એના દ્વેષ પરિણામ છે. એને સત સાથે દ્વેષ પરિણામ છે, કોઈ પણ રૂપે એ દ્વેષ પરિણામ બહાર પડ્યા જ કરે. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે એટલા માટે યોગ દ્રષ્ટિ સમુચયની અંદર પહેલી દ્રષ્ટિ જયારે આપી ત્યારે કહ્યું કે એને અદ્વેષ પરિણામ થાય. આ પહેલા વહેલો જીવ પહેલી દ્રષ્ટિમાં આવ્યો, મિથ્યા દ્રષ્ટિ છે આમ તો છતાંય પહેલી દ્રષ્ટિમાં આવ્યો. શું? તો કે મોક્ષ પ્રત્યે, મોક્ષના દાતા પ્રત્યે અને મોક્ષના માર્ગ પ્રત્યે એને અદ્વેષ પરિણામ રહે. આ પહેલું વેલું ભવાભી નંદી જીવ અનંત સંસારમાં પરિભ્રમણ કરતો કરતો કૂટાય છે, એમાંથી મુક્તિના માર્ગ ઉપર પહેલું પગલું મૂકે છે. એને હરિભદ્રસુરી મહારાજા કહે છે કે એને જ્યારે મોક્ષ પ્રત્યે, મોક્ષના દાતા પ્રત્યે અને મોક્ષના માર્ગ પ્રત્યે અદ્વેષ પરિણામ આવે, આ એની પહેલી દ્રષ્ટિ, આ એના જીવનમાં ઓઘમાંથી યોગ શરૂ થયો. યોગ શરૂ થયો આત્માને મુક્તિ સાથે જોડે એનું નામ યોગ. આ પહેલું એની ભાવની અંદરનું પરિવર્તન. શું પરિવર્તન આવ્યું? તો કે દ્વેષ પરિણામની બદલે અદ્વેષ પરિણામ. એમાં બીજું કાંઈ કર્યું નથી, હજી નાળિયેર નથી વધાર્યું એટલે મંદિરે જઈને, પણ મારે પાણો ન મારવું એટલું નક્કી કર્યું. ખ્યાલ આવે છે? અદ્વેષ પરિણામ આ પહેલું પગથિયું મુક્તિ માર્ગનું. અહીંયા કહે છે કે તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તમારે માનવું કે એ તો જીવનો અનાદિનો અભ્યાસ છે, આ જીવ આ જ કર્યું છે, આપણે પણ એ જ કર્યું છે. હવે આપણા ધર્મના માર્ગે ધર્મ પ્રત્યે પ્રીતિ છે, ધર્મ પ્રત્યે રુચિ છે, ધર્મ પ્રત્યે ભક્તિ છે, ધર્મ પ્રત્યે સદભાવ છે, ધર્મ પ્રત્યે પ્રેમ છે, ધર્મ પ્રત્યે દ્વેષ નથી, ખેદ નથી, આ પરિણામ આપ્યા છે. ધર્મથી ભય નથી, અભય અખેદ અદ્વેષ. આનંદ ગંજીએ ત્રીજા સંભવનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું કે જેવો જીવ પરમાર્થની સન્મુખ થયો એટલે એનામાં ત્રણ ગુણ સંપદા આવી, ધર્મ પ્રત્યે એ અભય અદ્વેષ અને અખેદ. એને ધર્મ પ્રત્યેના દ્વેષ પરિણામ હવે દૂર થયા. હજી ઘણા એવા મળશે, કાંઈ તારું કલ્યાણ નહીં કરી દે ધર્મ, આ ધર્મથી કાંઈ થાય, ધર્મ બ્રમ બધી વાત બોગસ છે, અંબક છે, અમે કાંઈ માનતા જ નથી. ઘણા હજી જીવો આજે આપણી આસપાસ આપણા સંયોગોમાં બધા જ છે કે કોઈને શ્રદ્ધા નથી કે આ ધર્મ, આના કરતા કંઈક કમાવ ને, આના કરતા કંઈક મહેનત કરો ને, કંઈક દુકાને જાઓ ને, કંઈક ધંધો કરો ને, કંઈક પાંચ પૈસા લાવશો તો સુખી થશો. ધર્મ પ્રત્યે એને દ્વેષ ભાવ છે, ખેદ, ધર્મની ક્રિયાઓ કરવામાં ખેદ. આ એક કલાક બેસવું પડે તો ખેદ થાય કે ખોટો ટાઈમ બગાડ્યો, આજે આને આમ કર્યું ખોટો, વેસ્ટ, ઇટ ઇઝ સિમ્પલ વેસ્ટ ઓફ ટાઈમ. આ સૂત્ર તો બહુ આજકાલ જમાનામાં બહુ પ્રચલિત છે, મંદિરે જવું હોય તો કે વેસ્ટ ઓફ ટાઈમ, એ ખોટો ટાઈમ વેસ્ટ કરવા જેવું છે. એ પિકનિકમાં નીકળો એને કહો કેમ કે અહીંયા જીનાલય આવ્યું, ચાલો ને ભગવાનના પ્રભુના દર્શન કરવા જાય, ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ, આપણે ખોટા આપણો શેડ્યુલ બધું અપસેટ થઈ જશે. આને કારણ કે નરકે જવાનું મોડું થશે, ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. અને અભય પરિણામ, ભય, ધર્મથી ભય છે. જે જીવો ભવાભિનંદી છે એને ભવ ભીરુ હોતા નથી, સાત્વિક જીવો ભવના ભીરુ હોય છે. એક જન્મારો વધી જાય એ પણ એને પાલવતું નથી, હવે પોષણ થાય એમ નથી. એને ધર્મથી અભય થાય છે, એને એમ થાય છે કે મારો ધર્મમાં પ્રવેશ થયો છે, હે પ્રભુ હવે હું અભય પામ્યો છું. એટલા માટે કે એટલી મને અંદર શ્રદ્ધા છે કે હવે મારું જીવનનો બધો જ ઉપક્રમ છે એનાથી ભવ વધશે નહીં પણ ઘટશે, અને ઘટશે એ તો હશે એટલા ને એટલા રહેશે. અમે સંસારમાં તરી ન શકીએ પણ ધર્મનું આલંબન હશે તો તણાઈ તો નહીં જ જઈએ, તટસ્થ રહીશું, જ્યાં છીએ ત્યાં ઉભા રહેશું. કાળ વિપરીત છે એટલે કદાચ પ્રગતિ નહીં થઈ શકે અમારાથી, કઈ વાંધો નહીં, પણ અનંત કાળની અંદર આવા 5-25 લાખ વર્ષ એ તો કઈ હિસાબમાં નથી. અમે ધર્મનું તરણું લઈશું, ધર્મના સહારે રહીશું તો અમે તરી નહીં શકીએ કદાચ આ દુષમ કાળની અંદર. એ અમને માન્ય છે, અમને સત્પુરુષનો યોગ નથી, પણ અમે સંસારમાં તણાશું તો નહીં જ. એટલું સંબલ તો અમને મળશે જ કે જેથી કરીને જેવો કાળ બદલાશે અને અમારું સ્થાન બદલાશે અમે એવા સ્થાનમાં હશું કે જ્યાંથી અમે આગળ વધશું, અમે પ્રગતિ કરશું, અમે કલ્યાણના માર્ગે અમારી કૂચ શરૂ થઈ જશે. આવું પહેલી શ્રદ્ધાન ધર્મને પામેલા જીવની આ પહેલી લક્ષણ અભય અખેદ અને અદ્વેષ. અદ્વેષના પરિણામ પહેલા થાય, પછી અખેદના પરિણામ આવે, અને પછી અભયની પ્રતીતિ આવે કે હવે મને ભય નથી, હવે મને ભય નથી, મને ધર્મનું, મેં ધર્મનું સરણું ગ્રહ્યું છે, મને સરણું ધર્મનું મળ્યું છે, હવે મને ભય છે નો. ઓથ અમારે હે ગુરુમાં બોલી છે કે હવે મને ભય સાનો છે તલભાર જો, તલનો પણ ભય નથી હવે, કારણ કે મને સર્વજ્ઞ પરમાત્મા મળ્યા છે, એનું આ શાસન મળ્યું છે, મને શેનો ભય હોય? વાર લાગશે તો એ મારો પુરુષાર્થ ઓછો હશે, મારા કર્મ વધારે હશે, કાળ પ્રતિકૂળ હશે, સંયોગો જરા વિપરીત હશે, કઈ વાંધો નહીં, વાર લાગશે, પણ ભય છે નો? ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઉભાજો. અરે પરમ કૃપાળુ, તું જો મસાલ લઈને ઉભો છે તો રાત ભલે ને અંધારી હોય, અમને ક્યાં એની ચિંતા હતી, પણ તું ઉભો રે એટલું ધ્યાન રાખજે. પ્રભુ ઉભા છે મસાલ ધરીને. આવી પ્રતીતિ હોય કે હું જ્યાં જઈશ ત્યાં મારો ભગવાન તો મારી સાથે જ છે, જગત ન દેખે હું દેખું છું, કે મારા માર્ગને પ્રશસ્ત કરવા માટે હું ક્યાંય ભૂલો ન પડું એટલા માટે સતત મારી આગળ ને આગળ છે. બે ડગલા આગળ છે બસ, હું આટલો આગળ ચાલીશ તો એ આગળ જ છે, આગળ ચાલીશ એ આગળ જ છે. આવી શ્રદ્ધા, આ અભયની પ્રતીતિ, મને કોઈ ભય હવે સંસારમાં નથી. એટલે કે છે, જીવનો અનાદિનો અભ્યાસ છે એમ માનીને સહનતા રાખવી વધારે યોગ્ય છે. શબ્દ ઘણો સરળ છે પણ આચરણ ઘણું દુષ્કર છે. સહનતા, સહનતા, સહનતા રાખ. એ ગમે તેટલા વિકટતાથી પ્રતિકૂળતાથી વર્તે તો પણ મમુક્ષુને, સાધકોને, જિજ્ઞાસુઓને, આત્માર્થીઓને, જ્ઞાની પુરુષનો બોધ એ છે કે સહનતા રાખો. અને તમારા નિમિત્તે એ વધારે ઉગ્ર બને અને સત્પુરુષનો દોષ ઉચ્ચારે એવું તો કોઈ કાળે થવા દેશો નહીં, કોઈ કાળે નહીં. તો ત્યાંથી ખસી જવું યોગ્ય છે, મૌન રહેવું યોગ્ય છે. પણ સત્પુરુષની નિંદાનો દોર આગળ વધે એવું તો કોઈ કાળે કરવું નહીં. કેટલી સરસ મજાની શિખામણ છે. આમાં ને આમાં જીવ અનંત સંસારથી ઉગરી ગયો. આટલી જ વાતની અંદર જો આ વાત પકડાઈ ગઈ, આનો મર્મ પકડાઈ જાય તો ખ્યાલ આવે છે કે અનંત સંસારના અનુબંધમાંથી આ જીવ ઉગરી ગયો. કેમ કે અનંત સંસારનો અનુબંધ કરાવનારી સંસારની કોઈ ક્રિયા પ્રક્રિયા નથી, પણ આ ધર્મની નિંદા છે. દેવધર્મ અને ગુરુની નિંદા એ અનંત સંસારનું કારણ છે, અનંતાનુબંધીનું કારણ છે. તો અનંતાનુબંધીમાંથી તો ઉગારી દીધો પ્રભુએ. સહનતા રાખવી, જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દોષ ભાવે પ્રવર્તવું એ જીવને જોકે મહાદુખદાયક છે એમ જાણીએ છીએ, અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવું થાય છે ત્યારે જાણીએ છીએ કે જીવને કોઈ તેવા પૂર્વનું, પૂર્વકર્મનું નિબંધન હશે. અમને તો તે વિશે અદ્વેષ પરિણામ જ છે અને તેમના પ્રત્યે કરુણા આવે છે. તમે પણ તે ગુણનું અનુકરણ કરો અને જે પ્રકારે તેઓ ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ બોલવાનો પ્રસંગ ન પામે તેમ યોગ્ય માર્ગ ગ્રહણ કરો, એ ભલામણ છે. કોઈ એમ કે પત્રમાં આવું બધું ભલામણો લખ્યામાં શું સત્સંગ આપ્યો? આ એને શું સત્સંગ મળ્યો તો ખંભાત વડાને કોકને પૂછો, એના આત્મા સાથે જો અનુસંધાન થાય તો ખબર પડે કે ભગવાને એમને શું આપ્યું. પ્રભુએ ભલામણ લખી કાગળમાં કે અમારે તમને આ ભલામણ છે. શું ભલામણ લખી? જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવ મુક્ત હોય છે તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દોષ ભાવે પ્રવર્તવું એ જીવને જોકે મહાદુખ થાય છે એમ જાણીએ છીએ. જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવ મુક્ત થાય, આટલું તો મહાત્મ્ય સત્પુરુષનું છે. તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણવી, એના ગુણગ્રામ કરવાની બદલે એની નિંદામાં પડવું, એના અવર્ણવાદમાં પડવું, આપણો બુદ્ધિમાનનો ઉપયોગ કરવો, એનાથી કાંઈ નહીં થાય, હું આ કાંઈ માનતો નથી, આનું આમ થવાનું નથી. અરે સર્વજ્ઞના લેખાજોખા કરનાર તું કોણ? સત્પુરુષનું માપ કરનાર તું કોણ? આપણને આપણી હેસિયતનો ખ્યાલ નથી. તો કે છે એમાં ન પડવું, એ પ્રતિકૂળતા આણીને દોષ ભાવે પ્રવર્તવું એ જીવને મહાદુખદાયક છે. બાકીના તો એ ગમે તેટલા દુરાચાર કરે એટલો એને કઠિન નથી, એટલું આ કઠિન છે, દુઃખદાયક. પરિણામમાં. અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવાનું થાય છે અને જ્યારે બાકીના આ જીવોને અમે કૃપાળુદેવ બધાને ઓળખે છે એટલે કહે છે કે જ્યારે એવોનું આવી જવાનું થાય છે, આ જ્યારે આ સ્થિતિમાં આવી જાય છે ત્યારે અમને લાગે છે કે કોઈ જીવને પૂર્વનું કર્મનું નિબંધન હશે, અમને તો તે દિવસે પણ અદ્વેષ પરિણામ છે અને તેમના પ્રત્યે કરુણા છે. અમારી ટીકા કરે, અમારા અવર્ણવાદ કરે, અમારા ગુણગ્રામથી પ્રતિકૂળ પ્રવર્તન કરે, અમે જાણીએ છીએ આ જીવને કોઈ પૂર્વનું નિબંધન છે, આ કોઈ ભારે કર્મી જીવ માઠા કર્મ પરિણામ લઈને આવ્યો છે, એને કારણે અત્યારે સત્પુરુષ પ્રત્યેના અવર્ણવાદમાં ઉજમાળ થાય છે, આનંદ મેળવે છે. તો કે છે અમને તો એના પ્રત્યે અદ્વેષ પરિણામ છે. એવી બધી વિગતો સાંભળીને અમને કોઈ દ્વેષ પરિણામ થતા નથી. તો સાહેબ કયું પરિણામ થાય છે? તો કે છે તેમના પ્રત્યે કરુણા.